એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે એક એવા વિચારક અને લેખક સુરેશ જોશીના એક લેખમાં ઊંડા ઉતરી રહ્યા છીએ, જે આપણને આપણા પોતાના હોવાપણાના, મતલબ કે અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો પર વિચારવા મજબૂર કરે છે.
હા, ચોક્કસ. સુરેશ જોશી અને એમનું ચિંતન એ હંમેશા આપણને આમ અંદરથી હલાવી દેવું હોય છે.
બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ તેમના 1961માં ક્ષિતિજ માસિકમાં પ્રકાશિત થયેલા લેખ અસ્થિ અને તત્વ, માનવ સ્વતંત્રતાનું તત્વજ્ઞાન. વિષય આ કોઈ સામાન્ય લેખ નથી એમ કે, પણ માનવ અસ્તિત્વ, આપણી સ્વતંત્રતા અને એ સ્વતંત્રતા સાથે આવતી જબરદસ્ત જવાબદારી વિશેના અસ્તિત્વવાદી વિચારોની એક સફર છે.
બરાબર. અને આ સવાલ તો હંમેશા રહે જ છે, શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ? અને જો હા, તો એ સ્વતંત્રતાનો અર્થ શું? એ શું માંગે છે આપણી પાસે?
એ જ તો. લેખ આપણને સીધા જ એ સવાલ પર લાવી દે છે કે હોવું એટલે શું.
હા જોશી, શરૂઆત જ એક ધારદાર મુદ્દાથી કરે છે. વસ્તુઓ અને માણસના હોવાપણામાં શું ફરક છે? જેમ કે આપણે કોઈ ખુરશી કે ઘર બનાવતા પહેલા વિચારી શકીએ કે તે કેવું હશે, શા માટે બનશે, તેનું તત્વ એટલે કે એસેન્સ શું હશે.
હા, એની બ્લુપ્રિન્ટ મગજમાં તૈયાર હોય છે એમને.
બરાબર. તેનું અસ્તિત્વ એટલે કે એક્ઝિસ્ટન્સ પછી આવે, પહેલા વિચાર પછી વસ્તુ.
હા, એ તો સમજાય એવી વાત છે. ખુરશીનો હેતુ બેસવાનો છે, ઘરનો રહેવાનો, એ હેતુ પહેલા, વસ્તુ પછી. પણ જોશી કહે છે કે માણસ માટે આ ક્રમ ઉલટો છે. આ જ વાત અઘરી લાગે છે.
બિલકુલ. અને અહીં જ અસ્તિત્વવાદના મૂળભૂત સિદ્ધાંત આવે છે. જોશી જેને ભારપૂર્વક રજૂ કરે છે, માણસ માટે અસ્થિ એટલે કે એક્ઝિસ્ટન્સ તેના તત્વ એટલે કે એસેન્સ કરતા પહેલા આવે છે.
ઓકે, એક્ઝિસ્ટન્સ પહેલા, એસેન્સ પછી.
હા, સાદી ભાષામાં કહીએ તો માણસ આ દુનિયામાં કોઈ પૂર્વનિર્ધારિત હેતુ, સ્વભાવ કે નકશા સાથે નથી આવતો. પહેલા તે હોય છે, તેનું અસ્તિત્વ હોય છે, અને પછી તે પોતાના જીવન દરમિયાન પોતાની પસંદગીઓ દ્વારા, પોતાના કાર્યો દ્વારા પોતાનું તત્વ, પોતાનું સ્વરૂપ, પોતાની વ્યાખ્યા પોતે ઘડે છે.
અચ્છા, એટલે એમ કે માણસ શબ્દ પોતે જ એક રીતે જોઈએ તો અધૂરો છે.
હા, કહી શકાય.
કારણ કે જ્યારે આપણે માણસ કહીએ ત્યારે તેમાં ગાંધીજી પણ આવી જાય અને હિટલર પણ. એ ફક્ત એક લેબલ થયું, પણ એનાથી કોઈ વ્યક્તિનું સાચું સ્વરૂપ કે તેની ઓળખ નથી મળતી. માણસ હોવું એ પૂરતું નથી એમ.
તમે બરાબર મુદ્દા પર આવ્યા. જોશી ભાષાની આ મર્યાદા તરફ પણ ધ્યાન દોરે છે. ઘર કે ખુરશી શબ્દ તેના ઉપયોગ કે તત્વ સાથે જોડાયેલો છે, પણ માણસ શબ્દનું કોઈ નિશ્ચિત પૂર્વ નિર્ધારિત તત્વ નથી. દરેક વ્યક્તિનું તત્વ અલગ છે, અને તે તેના જીવંત અસ્તિત્વ પછી જ, તેના જીવવા દ્વારા જ પ્રગટ થાય છે. એટલે જ પેલું સૂત્ર છે, પહેલા અસ્થિ પછી તત્વ.
પહેલા અસ્થિ પછી તત્વ. આપણે જન્મ્યા પછી નક્કી કરીએ છીએ કે આપણે કોણ બનવું છે. આ વિચાર જ રોમાંચક છે.
છે જ.
પણ જો કોઈ પૂર્વ નિર્ધારિત નકશો નથી, કોઈ બ્લુપ્રિન્ટ નથી, તો પછી આપણું સ્વરૂપ કોણ નક્કી કરે છે? આ હું કોણ બનાવે છે? આ સવાલ મને હંમેશા મૂંઝવે છે.
અને જોશીનો જવાબ એકદમ સ્પષ્ટ અને સીધો છે. સાંભળો, હું છું. હું પ્રત્યેક પળે નિર્માતો જાય છે. એનું નિર્માણ હું કરું છું.
વાહ, એનું નિર્માણ હું કરું છું.
હા, આ વાક્યમાં જબરદસ્ત શક્તિ છે. એ કહે છે કે આપણી ઓળખ, આપણા મૂલ્યો, આપણું ચરિત્ર, એ બધું આપણે પોતે, આપણી પસંદગીઓ અને કાર્યો દ્વારા ક્ષણે ક્ષણે ઈંટ દર ઈંટ જાણે કે બાંધી રહ્યા છીએ.
જાણે પોતાનું શિલ્પ પોતે જ ઘડી રહ્યા છીએ.
બરાબર. આ જે નિર્માણ કરવાની નિરપેક્ષ સ્વતંત્રતા છે, એ જ માણસની મૂળભૂત સ્થિતિ છે, એનો અધિકાર છે. કોઈ માનવ સ્વભાવની બેડીઓ નથી જે આપણને બાંધે.
પણ અહીંયા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે ને. જો આવી સંપૂર્ણ સ્વતંત્રતા હોય તો પછી દુનિયામાં અંધાધૂંધી કેમ નથી ફેલાઈ જતી? જો દરેક જણ પોતાની મરજી મુજબ જ વર્તે તો સમાજ કઈ રીતે ટકે? શું આ સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા?
પ્રશ્ન છે, અને જોશી આનો સામનો કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે આ સ્વતંત્રતા મફતમાં નથી મળતી. તેની સાથે એક મોટી કિંમત જોડાયેલી છે, અને તે છે જવાબદારી.
જવાબદારી.
અનિવાર્ય જવાબદારી. આપણે જે પણ પસંદ કરીએ, જે પણ માર્ગ અપનાવીએ, તેના સારા નરસા પરિણામો માટે આપણે જ જવાબદાર છીએ. આપણે એમ ન કહી શકીએ કે મારી નિયતિમાં આમ લખ્યું હતું કે ભગવાનની મરજી હતી. ના
ના ચાલે એવું બહાનું.
બિલકુલ નહીં. એ પસંદગી આપણી હતી, તેથી જવાબદારી પણ આપણી જ. અને વાત અહીં અટકતી નથી. આ જવાબદારી ફક્ત પોતાના પૂરતી સીમિત નથી. જોશી અને સાર્ત્ર જેવા અન્ય અસ્તિત્વવાદીઓ કહે છે કે જ્યારે હું કોઈ પસંદગી કરું છું ત્યારે હું ફક્ત મારા માટે એક મૂલ્ય નથી સ્થાપી રહ્યો,
પણ
જાણે આખી માનવજાતિ માટે એક આદર્શ રજૂ કરી રહ્યો છું. હું એમ કહી રહ્યો છું કે માણસે આમ વર્તવું જોઈએ.
ઓ બાપરે, આ તો બહુ મોટી વાત થઈ ગઈ
છે જ. આ જે વ્યાપક જવાબદારીનું ભાન છે એ જ એક ઊંડો વિષાદ, એક ચિંતા જેને એંગ્વિશ કહે છે, એ જન્માવે છે.
એંગ્વિશ, વિષાદ.
દોસ્તો, એસ્કીના પાત્રનું પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ છે?
જો ઉશ્વર નથી તો બધું જ માન્ય છે.
હા, સાંભળ્યું છે.
આ બધું જ માન્ય હોવાની સ્થિતિ જ માણસ પર તેની ક્રિયાઓની સંપૂર્ણ જવાબદારી નાખે છે, કારણ કે પછી કોઈ ઉપરવાળો નથી જે નિયમો બનાવે કે સજા કરે.
ખરેખર ગંભીર વાત છે. મતલબ આપણી દરેક નાની મોટી પસંદગીનું વજન આપણે કલ્પના કરીએ તેના કરતાં ઘણું વધારે છે.
ચોખ્ખસ.
પણ આ જે હું છે, જે આ બધી પસંદગીઓ કરે છે અને જવાબદારી લે છે, એ ખરેખર છે શું? એનું સ્વરૂપ શું? અને એનો બહારની દુનિયા સાથે, એટલે કે બીજા લોકો સાથે શું સંબંધ છે? આપણે એકલા તો નથી જીવતા ને?
સાચી વાત. જોશીના મતે હું એટલે આપણી ચેતના,
કોન્શિયસનેસ.
પણ આ ચેતના કોઈ ભરેલી વસ્તુ નથી, એ પોતે ખાલી છે, જાણે એક અરીસો.
અરીસો
કેવી રીતે?
એ પોતાની જાતે કશું નથી. એ જ્યારે પોતાનાથી બહારની કોઈ વસ્તુ, જગત, પરિસ્થિતિઓ અને ખાસ કરીને અન્ય લોકો, જેને જોશી ઈતર હું કહે છે, અધર આય, તેના સંપર્કમાં આવે છે, ત્યારે જ એ પ્રકાશિત થાય છે, પોતાને ઓળખે છે, પોતાનું હોવાપણું સિદ્ધ કરે છે.
અચ્છા, એટલે બીજાના સંદર્ભમાં જ આપણી ઓળખ બને.
હા, જોશી લખે છે, મારા હુંની અસ્થિને સિદ્ધ કરવા હું એનો હંમેશા મારી બહાર પ્રક્ષેપ કરું છું. આનો અર્થ એ થયો કે આપણે સતત આપણી જાતને બહારની દુનિયામાં પ્રોજેક્ટ કરતા રહીએ છીએ, આપણા કાર્યો દ્વારા, આપણા સંબંધો દ્વારા.
પ્રોજેક્ટ કરીએ છીએ મતલબ
કે આપણે દુનિયા પર આપણી છાપ છોડવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણી ઓળખ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ ઇતર હું સાથેનો સંપર્ક, આ સન્નિકર્ષ ટાળી શકાય તેમ નથી. એટલે જ સંપૂર્ણપણે અલિપ્ત, નિષ્ક્રિય, એકલા રહેવું શક્ય નથી.
સમજાયું.
આપણે હંમેશા બીજાઓના સંદર્ભમાં જ આપણી જાતને વ્યાખ્યાયિત કરીએ છીએ. આપણું હોવું એ હંમેશા બીજા સાથે હોવું છે.
ઓકે, તો જો કોઈ પૂર્વનિર્ધારિત માનવ સ્વભાવ નથી પણ આપણે બધા ઇતર હું સાથે જોડાયેલા છીએ, તો શું આપણા બધા વચ્ચે કંઈક સમાન છે ખરું? કોઈ એવી બાબતો જે બધા મનુષ્યોને લાગુ પડે, કંઈક કોમન?
માને છે, પણ તેઓ માનવીય પરિસ્થિતિનો સ્વીકાર કરે છે.
માનવીય પરિસ્થિતિ, હ્યુમન કન્ડિશન્સ,
એ શું છે?
આ એવી સાર્વત્રિક સ્થિતિઓ કે મર્યાદાઓ છે જેમાંથી કોઈ મનુષ્ય છટકી શકતો નથી. જેમ કે આપણે બધા આ જગતમાં ફેંકાયેલા છીએ, થ્રોનનેસ.
આપણે આપણો જન્મ પસંદ નથી કર્યો.
બરાબર.
આપણે બધાને શારીરિક મર્યાદાઓ છે, આપણે બધાએ બીડા લોકો સાથે જીવવું પડે છે, અને સૌથી અગત્યનું, આપણે બધા મૃત્યુ પામવાના છીએ.
હા, આ તો બધાને લાગુ પડે.
આ પરિસ્થિતિઓ આપણને મળેલી છે, એ આપણી પસંદગી નથી. પણ આપણી સ્વતંત્રતા ક્યાં છે? એ સ્વતંત્રતા છે આ પરિસ્થિતિઓ પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ, તેને કેવો અર્થ આપીએ છીએ તેમાં.
અચ્છા, એટલે પરિસ્થિતિ ભલે નક્કી હોય પણ આપણો પ્રતિભાવ આપણા હાથમાં છે.
બરાબર. આપણે આપણી મર્યાદાઓનો સ્વીકાર કરીને તેને અતિક્રમી શકીએ છીએ અથવા તેની સામે હારી શકીએ છીએ, એ પસંદગી આપણી છે.
અને મૃત્યુ, એ તો અંતિમ મર્યાદા લાગે છે. શું મૃત્યુ આપણી સ્વતંત્રતાનો અંત નથી લાવી દેતું? જોશી આ વિશે શું કહે છે?
મૃત્યુ એ માનવીય પરિસ્થિતિનો અનિવાર્ય ભાગ છે, એ હકીકત છે. જોશીના મતે મૃત્યુની આ નિશ્ચિતતા જીવનને એક ચોક્કસ સંદર્ભ અને કદાચ અર્થ પણ આપી શકે છે.
અર્થ કેવી રીતે?
જો જન્મ પહેલાનું શૂન્ય અને મૃત્યુ પછીનું શૂન્ય, આ બેની વચ્ચે આપણું જે અસ્તિત્વ છે તેને મૃત્યુની ભાન એક તાણ આપે છે, એક તાણ આપે છે. એ આપણને યાદ કરાવે છે કે આપણી પાસે અમર્યાદિત સમય નથી, તેથી આપણી પસંદગીઓ મહત્વની છે, કદાચ જીવનને વધુ તીવ્ર બનાવે છે.
સમય મર્યાદિત છે એટલે દરેક ક્ષણ કિંમતી છે.
હા, જો કે અહીં જોશી જ્યાં પોલ સાર્ત્ર સાથેના મતભેદનો ઇશારો કરે છે.
ઓહ, શું મતભેદ?
સાર્ત્ર તેમની પ્રખ્યાત વાર્તા ભિંત ધ વોલ માં કદાચ એવું સૂચવે છે કે મૃત્યુ પોતે કોઈ અર્થ નથી આપતો. માણસ મૃત્યુની ક્ષણ સુધી પણ પોતાની પસંદગી દ્વારા પોતાને સિદ્ધ કરતો રહે છે. મૃત્યુ એક બાહ્ય ઘટના છે, પણ માણસનું મૂલ્ય તેના જીવંત કાર્યો અને પસંદગીઓમાં રહેલું છે, નહીં કે મૃત્યુ તેને કોઈ રીતે પૂર્ણ કરે તેમાં.
એટલે સાર્ત્રનો ભાર જીવન પર વધુ છે, મૃત્યુ પર નહીં?
હા, કહી શકાય. સાર્થ માટે માણસ હંમેશા ભવિષ્ય તરફ ઉન્મુખ છે, પોતાના પ્રોજેક્ટ્સ દ્વારા પોતાને વટાવતો રહે છે. મૃત્યુ એ પ્રોજેક્ટનો અંત લાવે છે, પણ એ પ્રોજેક્ટને અર્થ નથી આપતું.
આ બધું વિચારતા પ્રેમ જેવા સંબંધોનું શું, જ્યાં હું અને ઈતર હું ખૂબ નજીક આવે છે, શું ત્યાં સ્વતંત્રતા જળવાઈ રહે છે કે પછી?
પ્રેમ એ પણ હુંનો ઈતર હું તરફનો એક તીવ્ર પ્રક્ષેપ છે, પણ અહીં મોટી જટિલતા છે. અસ્તિત્વવાદી દ્રષ્ટિએ પ્રેમમાં એક વ્યક્તિ બીજાની સ્વતંત્રતાને પોતાની સ્વતંત્રતામાં સમાવી લેવા, તેને આત્મસાત કરવા ઈચ્છે છે.
બીજાની સ્વતંત્રતાને સમાવી લેવા કેમ?
કારણ કે પેલી બીજી વ્યક્તિની સ્વતંત્રતા જ તેને બીજી બનાવે છે, મારાથી અલગ રાખે છે, એટલે એને પોતાનામાં ભેળવી દેવાની એક વૃત્તિ રહે છે. આદર્શ પ્રેમ કદાચ એ હોય જ્યાં બે સ્વતંત્ર ચેતનાઓ પરસ્પર આદર સાથે ક્ષણભર માટે એકાકાર થઈ જાય, એકબીજાની સ્વતંત્રતાને સ્વીકારીને.
ક્ષણભર માટે?
હા, કદાચ ક્ષણભર માટે જ શક્ય બને, પણ વ્યવહારમાં જોશી નિર્દેશ કરે છે તેમ આ બહુ મુશ્કેલ છે. મોટાભાગે બે જ પરિણામ આવે છે, કાં તો આત્મપીડન.
મેસોકિઝમ?
આત્મપીડન
એટલે?
એટલે કે વ્યક્તિ પોતાની સ્વતંત્રતાનો લોપ કરીને પોતાને એક વસ્તુ બનાવીને બીજાને સમર્પિત થઈ જાય. હું તારા વગર કંઈ નહીં વાળો ભાવ.
ઓકે.
અને બીજું છે પરપીડન, સેડિઝમ, જ્યાં વ્યક્તિ બીજાને એક વસ્તુ ગણીને તેની સ્વતંત્રતાનો ઇનકાર કરે, તેના પર વર્ચસ્વ જમાવવા પ્રયાસ કરે. તું મારા કહ્યામાં જ રહેવાળો ભાવ.
આ તો સંબંધોની કડવી વાસ્તવિકતા લાગે છે.
હા, શારીરિક સંબંધોમાં પણ આ જ ગતિશીલતા જોવા મળે છે. કદાચ ગાઢ આશ્લેષની ક્ષણિક એકતા, જ્યાં હું અને તું ઓગળી જાય, તે આદર્શની સૌથી નજીક હોય, પણ તે ક્ષણિક અને દુર્લભ છે.
મારો મૂળભૂત પ્રશ્ન હજુ ઊભો છે. જો કોઈ તૈયાર નૈતિક નિયમો નથી, કોઈ ઉપરથી આપેલા મૂલ્યો નથી, અને બધું જ આપણી પસંદગી પર જ આધારિત છે, તો પછી સારું શું ને ખરાબ શું, નીતિ શું ને અનીતિ શું, એ નક્કી કેવી રીતે થાય? શું આનાથી નૈતિક અરાજકતા ન ફેલાય?
બરાબર. અહીં જોશી ફરી સાર્ત્રના ચિત્રકારના દૃષ્ટાંતનો ઉપયોગ કરે છે.
ચિત્રકારનું દૃષ્ટાંત?
હા. શું આપણે કોઈ ચિત્રકારને કહી શકીએ કે તેણે કેવું ચિત્ર દોરવું જોઈએ, કયા નિયમો પાળવા જોઈએ? ના, ચિત્રકાર પોતે જ પોતાના સર્જન દ્વારા મૂલ્ય સ્થાપિત કરે છે. ચિત્ર બની ગયા પછી આપણે કહી શકીએ કે તે સારું છે કે ખરાબ, પણ એ માટે કોઈ પૂર્વનિર્ધારિત માપદંડ નથી.
કલાકારે કળા બનાવ્યા પછી જેની કિંમત નક્કી થાય.
એ જ રીતે માનવ કાર્યો માટે પણ કોઈ સનાતન પૂર્વનિર્ધારિત નૈતિક સંહિતા નથી. અસ્તિત્વવાદ મુજબ જ્યારે વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતા અને જવાબદારી સાથે કોઈ કાર્ય પસંદ કરે છે, ત્યારે તે કાર્ય પોતે જ મૂલ્યનું સર્જન કરે છે.
કાર્ય પોતે જ મૂલ્ય બનાવે?
હા, તે પસંદગી દ્વારા તે વ્યક્તિ પોતાને અને પોતાના વિશ્વ માટે મૂલ્ય પ્રગટ કરે છે. જે વ્યક્તિ આ જવાબદારી સમજીને કાર્ય કરે છે, તેને સ્વચ્છંદી કે મનસ્વી ન કહી શકાય.
પણ જો કોઈ જવાબદારી ન સમજે તો?
તો એ મુશ્કેલી છે. પણ ઉલટાનું, જો કોઈ વ્યક્તિ પોતાની પસંદગીઓને યોગ્ય ઠેરવવા માટે જૂના સ્થાપિત નિયમો કે સમાજ શું કહેશે જેવા બહાનાનો આશરો લે, તો જોશી અને સાર્ત્ર તેને અપ્રમાણિકતા, બેડ ફેથ કહે છે.
બેડ ફેથ, અપ્રમાણિકતા?
હા, કારણ કે તે પોતાની સ્વતંત્રતાનો અને તેની સાથે આવતી જવાબદારીનો સામનો કરવાથી ભાગી રહ્યો છે. એ પોતાની જાત સાથે જ અપ્રમાણિક છે.
એટલે કે સાચી નૈતિકતા એ પૂર્વનિર્ધારિત નિયમો પાળવામાં નથી, પણ પોતાની પસંદગીની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં છે. આ તો બહુ મોટો બોજ લાગે છે.
છે જ.
શું એ શક્ય છે કે વ્યક્તિ આ બોજથી બચવા માટે પસંદગી કરવાનું જ ટાળે, કે ભાઈ મારે કોઈ નિર્ણય જ નથી લેવો?
જોશી કે છે ના, એ શક્ય જ નથી. માણસ પસંદગી નહીં કરવા માટે સ્વતંત્ર નથી.
પસંદગી નહીં કરવા માટે સ્વતંત્ર નથી, આ કેવી રીતે?
મેન ઇઝ કન્ડેમ્ડ ટુ બી ફ્રી. માણસ સ્વતંત્ર રહેવા માટે અભિશપ્ત છે. સાર્ત્ર કહે છે તેમ, આપણે જીવીએ છીએ ત્યાં સુધી આપણે સતત પસંદગીઓ કરવાની સ્થિતિમાં મુકાયેલા છીએ. કાંઈ ન કરવું એ પણ એક પસંદગી છે.
હા, એ પણ એક નિર્ણય છે
અને તેના પરિણામો પણ છે. અને જેમ આપણે પહેલા વાત કરી, આ પસંદગી હંમેશા બીજાઓના સંદર્ભમાં, ઇતર હુંના સંદર્ભમાં થાય છે. તેથી જવાબદારીમાંથી છટકી શકાતું નથી. કાર્ય કરવાનો ઇનકાર કરવો એ પોતાની સ્વતંત્રતાનો અને પોતાના અસ્તિત્વને સિદ્ધ કરવાનો જ ઇનકાર કરવો છે.
એટલે આ સ્વતંત્રતા અને જવાબદારીથી ભાગી શકાય એમ જ નથી?
બિલકુલ નહીં.
આ બધા વિચારો ખૂબ ઊંડા અને ક્યારેક અસ્વસ્થ કરનારા પણ છે. મને એ વાત પણ રસપ્રદ લાગે છે કે જોશી અને અન્ય અસ્તિત્વવાદીઓ આ વિચારોને માત્ર ફિલોસોફીના પુસ્તકોમાં જ નથી રજૂ કરતા.
હા, અને એ મુદ્દો ખૂબ મહત્વનો છે. જોશી પોતે નોંધે છે કે આ પ્રકારના વિચારોને માત્ર સૂકા તાર્કિક સિદ્ધાંતો તરીકે રજૂ કરવામાં એક મર્યાદા છે.
શું મર્યાદા?
કારણ કે જ્યારે તમે જીવનના અનુભવમાંથી સિદ્ધાંતો તારવો છો, ત્યારે ઘણીવાર જીવનની જટિલતા, તેની અસ્પષ્ટતા, તેની વિરોધાભાસી બાબતો, એ બધું ક્યાંક ખોવાઈ જાય છે. સિદ્ધાંતો બહુ સપાટ બની જાય છે.
હા, જીવન સિદ્ધાંતો કરતાં વધુ ગૂંચવાયેલું હોય છે.
બરાબર. એટલા માટે જ સાર્ત્ર, કામુ, સિમોન દ બોવુઆર અને જોશી પોતે પણ નવલકથા, નાટક, વાર્તા જેવા સાહિત્યિક સ્વરૂપોનો ભરપૂર ઉપયોગ કરે છે.
સાહિત્ય દ્વારા?
હા, તેઓ પાત્રો અને પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે અને તે જીવંત સંદર્ભમાંથી, પાત્રોના સંઘર્ષ અને પસંદગીઓમાંથી આ વિચારોને ઉપસાવે છે. આ રીત વધુ પ્રામાણિક છે કારણ કે તે જીવનની વાસ્તવિક જટિલતાને જાળવી રાખે છે.
એટલે વાર્તા કે નવલકથામાં આ વિચારો વધુ સારી રીતે સમજાય.
ચોક્કસ. એટલે જ અસ્તિત્વવાદને સાચી રીતે સમજવા માટે તેમની ફિલોસોફિકલ કૃતિઓ સાથે સાથે તેમની સાહિત્યિક કૃતિઓ વાંચવી પણ એટલી જ જરૂરી છે.
ચાલો, આપણે આટલી વિસ્તૃત ચર્ચા કરી. જો આપણે સુરેશ જોશીના આ લેખના મુખ્ય સંદેશને થોડાક મુદ્દાઓમાં બાંધવો હોય તો શ્રોતાઓ માટે કયા મુખ્ય તારણો હોઈ શકે? કઈ વાત આમ યાદ રાખવા જેવી?
મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો છે જે આપણને આ લેખમાંથી મળે છે. પહેલી અને સૌથી ક્રાંતિકારી, માણસ જીવવાની દરેક પળે પોતાના જીવવાથી જ પોતાની વ્યાખ્યા બાંધે છે, પોતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતો જાય છે.
અસ્તિત્વ તત્વ કરતા પહેલા આવે છે.
બરાબર. યાદ રાખો, આપણે જે છીએ તે આપણી પસંદગીઓનું પરિણામ છે, કોઈ પૂર્વ નિર્ધારિત નિયતિનું નહીં.
ઓકે. બીજું?
બીજું અને એટલું જ મહત્વનું, સ્વતંત્રતાની સાથે જવાબદારી પણ ઉઠાવે છે. તે કાર્યરત જ રહે જ છે. આ સ્વતંત્રતા મફત નથી, તે જવાબદારીના અતૂટ બંધન સાથે આવે છે.
સ્વતંત્રતા અને જવાબદારી એક સિક્કાની બે બાજુ.
હા, આપણી દરેક પસંદગીની અસર ફક્ત આપણા પર જ નહીં પણ આખી માનવતા પર પડે છે અને તે જવાબદારીમાંથી મુક્તિ નથી.
અને ત્રીજું?
અને ત્રીજું, મારા હુંને પડે પડે પોતાનામાંથી હદપાર થઈને ઇતર હુંના સન્નિકર્ષમાં આવી પોતાપણું સિદ્ધ કરે જવાનું હોય છે. આપણે ટાપુ નથી. આપણું અસ્તિત્વ હંમેશા બીજાઓ સાથેના સંબંધમાં જ શક્ય બને છે.
આપણી ઓળખ, આપણો અર્થ, એ બધું આ સંબંધો અને જગત સાથેના આપણા સંઘર્ષમાંથી જ જન્મે છે.
બરાબર.
અને એ મુદ્દો પણ કે નૈતિકતા કોઈ તૈયાર વાનગી નથી, પણ આપણે પોતે આપણા કાર્યો અને પ્રતિબદ્ધતાઓ દ્વારા રાંધીએ છીએ અને પીરસીએ છીએ. કોઈ બહારની સત્તા આપણને સાચા ખોટાનો તૈયાર નકશો નથી આપતી.
સાચી વાત. એ પણ એક મુખ્ય તારણ છે.
આ વિચારો 1961માં રજૂ થયા. આજે 21મી સદીમાં, જ્યાં ઓળખ, પસંદગી અને અર્થના પ્રશ્નો કદાચ વધુ ગૂંચવાળાભર્યા બન્યા છે, ત્યાં આ વિચારો કેટલા પ્રસ્તુત છે? શું આજે પણ આ કામનું છે?
મને લાગે છે કે તે આજે પહેલા કરતાં પણ વધુ પ્રસ્તુત છે. ખરેખર.
કેમ?
જુઓ, આજના યુગમાં જ્યાં સોશિયલ મીડિયા, વૈશ્વિકરણ અને ઝડપી બદલાતી દુનિયા આપણી ઓળખ અને મૂલ્યો પર સતત દબાણ લાવી રહી છે, ત્યાં જોશી અને અસ્તિત્વવાદનો મૂળભૂત સંદેશ.
કયો સંદેશ?
એ તમારું મૂલ્ય, તમારું ગૌરવ, તમારી પોતાની પસંદગી કરવાની ક્ષમતા અને તેની જવાબદારી ઉઠાવવામાં રહેલું છે. કોઈ બાહ્ય લેબલ કે સત્તામાં નહીં. એ અત્યંત શક્તિશાળી અને મુક્તિદાયક છે.
હા, એ વાત તો સાચી.
એ આપણને યાદ અપાવે છે કે આપણે પરિસ્થિતિઓના ગુલામ નથી, પણ આપણા જીવનના શિલ્પી છીએ. આપણી પાસે એજન્સી છે.
ગુજરાતી સાહિત્ય અને વિચારધારા પર આ વિચારોની શું અસર પડી? સુરેશ જોશીનું આ યોગદાન કેટલું મહત્વનું રહ્યું?
અરે, ખૂબ જ મહત્વનું. સુરેશ જોશીએ આ અસ્તિત્વવાદી વિચારો દ્વારા ગુજરાતી સાહિત્યમાં એક નવી સંવેદનાનો, એક નવા વળાંકનો પ્રારંભ કર્યો.
નવો વળાંક?
હા, તેમણે પરંપરાગત મૂલ્યો, નિયતિવાદ અને સમાજ કેન્દ્રી વિચારધારા સામે વ્યક્તિની આંતરિક મથાવણ, તેની એકલતા, તેના વિષાદ, એંગસ્ટ અને તેની સ્વતંત્રતાની અનિવાર્ય શોધને કેન્દ્રમાં મૂકી.
એટલે ફોકસ વ્યક્તિ પર આવ્યો.
બરાબર. તેમણે ભાષા અને અભિવ્યક્તિના નવા પ્રયોગો કર્યા. આધુનિક ગુજરાતી સાહિત્ય અને વિવેચનના ઘડતરમાં તેમનું આ પ્રદાન પાયાનું ગણાય છે. તેમણે એક આખી પેઢીને નવી રીતે વિચારવા અને લખવા માટે પ્રેરિત કરી.
તો અંતે આ બધી ચર્ચાનું સાર શું? માનવ હોવાનો અર્થ શું છે જોશીની નજરે? એક લીટીમાં કહેવું હોય તો
સાર એ જ છે કે માનવ હોવું એ એક સ્થિતિ નથી, પણ એક પ્રક્રિયા છે, એક સતત ચાલતું નિર્માણ છે. ઇટ્સ અ બિકમિંગ, નોટ અ બીઈંગ.
એક સતત ચાલતું નિર્માણ.
હા, આપણી સામે એક ખુલ્લું મેદાન છે. કોઈ તૈયાર રસ્તો નથી. આપણે પોતે જ રસ્તો કંડારવાનો છે, દરેક પગલે, દરેક પસંદગીથી. અને આ સફરની, આ રચનાની સંપૂર્ણ જવાબદારી આપણી છે. એમાં ભય પણ છે, વિષાદ પણ છે, પણ એમાં જ સાચી સ્વતંત્રતા અને ગૌરવ રહેલું છે.
અને અહીં જ એક સવાલ ઊભો થાય છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું. જો દરેક હું આટલો સ્વતંત્ર છે અને પોતાના મૂલ્યો પોતે ઘડે છે, તો પછી આપણે એકબીજા સાથે સ્થાયી, નૈતિક અને અર્થપૂર્ણ સંબંધો કેવી રીતે સ્થાપી શકીએ?
આ મોટો પ્રશ્ન છે.
જો દરેક પોતાની રીતે સાચો હોય તો સહિયારા જીવનનો આધાર શું? આ પ્રશ્ન અસ્તિત્વવાદ આપણી સમક્ષ મૂકે છે, જેનો જવાબ કદાચ સતત શોધતા રહેવાનો છે. નહીં,
બિલકુલ. એનો કોઈ સહેલો જવાબ નથી. કદાચ સંવાદ અને પરસ્પર સ્વીકૃતિમાં જ કંઈક રસ્તો મળે.
સુરેશ જોશીના આ ગહન અને પડકારરૂપ વિચારોની સફર અહીં પૂરી થાય છે. આશા રાખીએ કે આ ચર્ચાએ માનવ સ્વતંત્રતા, જવાબદારી અને આપણા પોતાના અસ્તિત્વના અર્થ વિશે નવા દૃષ્ટિકોણથી વિચારવા પ્રેર્યા હશે.
ચોક્કસ પ્રેર્યા હશે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.